તારીખ 25/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 56 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 52
જાણવાના કાળમાં પોતાનું ભૂલીને જ્ઞેયરૂપ દ્વય અથવા ભાવ સાથે તન્મય ભાવે પ્રણમી રહ્યું છે. જ્ઞેય પ્રત્યેની નિષ્ઠા કહો, જ્ઞેયથી લાભ નુકસાન કહો, જ્ઞેયથી સુખ દુઃખ કહો, જ્ઞેય એટલે પરદ્રવ અને પરભાવ. એનું ગ્રહણ કરેલું હોવાને લીધે જ્ઞેય પદાર્થ પ્રત્યે જ્ઞાનમાં એટલો બધો રસ ઉપજે છે કે તન્મય થઈને પરિણમે છે. એટલો તન્મય થઈને પરિણમે છે કે ત્યાં એને બિન જ્ઞાનનો અનુભવ કેમ થાય એ મોટી સમસ્યા થઈ પડે છે. કાલે પ્રશ્ન થયો કે ઉદયમાં તો એવું એકમેક થઈ જવાય છે કે જુદું જ્ઞાન એ કાંઈ પકડવામાં જ આવતું નથી. એનો અર્થ એ થાય છે અથવા એ પ્રશ્ન સ્પષ્ટ પરિસ્થિતિને પ્રદર્શિત કરે છે કે જ્ઞાન પોતે એટલું બધું ખોવાઈ ગયું છે કે હવે એને જુદું કેમ પાડવું ને જુદું કેમ પકડવું એ જાણે બહુ મોટી વાત પોતાના માટે પોતાને થઈ પડી છે. એવી પરિસ્થિતિમાં પ્રથમ પગથિયે તો ઉદયની મંદરસની પ્રવૃત્તિ થાય એક વાત એ લીધી હતી. એ વાત તો નાસ્તી અપેક્ષાથી થઈ, પણ અસ્થિ અપેક્ષાએ અહીંયા બીજું એક પડખું છે, જ્ઞાનને જુદું પાડવાનું, જ્ઞાનને જુદું પકડવાનું, જુદું ગ્રહણ કરવાનું. કે જો જ્ઞાન પકડાતું નથી જુદું તો કેમ પકડવું, આ સમસ્યાનું ઉપાયરૂપ સમાધાન એટલું જ છે કે જ્ઞાનને વ્યાપ્તિને પકડવી. શું જાણનાર ભાવ વ્યાપે છે ક્યાં? જ્ઞેયમાં, રાગાદી જ્ઞેયમાં કે રાગના વિષયભૂત પર દ્રવ્યમાં વ્યાપે છે કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે? અનુભવના જે ચાર પડખા છે, પ્રત્યક્ષપણું, વ્યાપકપણું, વેદકપણું અને ભિન્નપણું, એમાં વ્યાપ્તિથી શરૂઆત થાય છે. પ્રયોગની શરૂઆત ભેદ જ્ઞાનમાં, જુદું જ્ઞાન પકડવા ન પકડી શકાય એવી પરિસ્થિતિમાં પોતે ઊભો હોય ત્યારે જ્ઞાનની વ્યાપ્તિથી આગળ ચાલવું. થોડો પ્રશ્ન થાય કે આમાં પોતે પ્રયાસ શરૂ કરે તો એને ક્યાં મુશ્કેલી પડે છે એ સવાલ ઉભો થાય. મુશ્કેલી એ છે પ્રશ્નકારને કે હાથમાં જ કંઈ આવતું નથી, જ્ઞાન પકડવું છે પણ જ્ઞાન જ પકડાતું નથી, બિન જ્ઞાન પકડવું છે કેમ પકડવું? કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે કે જ્ઞાન જ્ઞેયમાં વ્યાપે છે? અજીતભાઈ કહ્યું કે વેદનાના કાળમાં વેદના સાથે શરીરની વેદના પીડા, એવી પીડાની અંદર જ્ઞાનની ફરિયાદ જાણે એક મેર ઘૂસી જાય છે કે જૂનું જ્ઞાન એની કલ્પના કરવી પણ એવી વખતે નથી, અથવા કોઈ વિચાર કરેલો એ વખતે કે હું ભિન્ન જ્ઞાયક છું, પણ વિચાર બેકાર જાય છે અને પીડાને દુઃખથી અનુભવ છે, છૂટી શકતો નથી પોતે પીડાથી. ત્યારે એનું વ્યાપકપણું છે એ પડખાથી શરૂઆત કરી. પ્રત્યક્ષતા જરા સૂક્ષ્મ વિષય છે, ભિન્નતા કરવા અર્થે વ્યાપકતા પકડવી પડે, વેદકતા પણ જરા સૂક્ષ્મ, બે પડખા વધારે સૂક્ષ્મ, એટલે એ સીધા અર્થમાં ન આવે. પણ જો જ્ઞાનની વ્યાપકતાને અનુભવવામાં આવે કે જ્ઞાન શેમાં વ્યાપે છે, પીડામાં વ્યાપે છે, શરીરમાં વ્યાપે છે, રાગમાં વ્યાપે છે કે રાગના વિષયભૂત ગમતા અણગમતા પદાર્થમાં વ્યાપે છે, ક્યાં વ્યાપે છે, આ આટલા અંતર વિચારણાના પડખામાં શોધ કરે જ્ઞાનને ભલે ન પકડાય, કોઈ એમ કે તો પણ નથી પકડાતું, તો શું કે ભલે તો પણ ન પકડાય તો પણ શોધ કરવી. જેમ હીરો નાકની સળીમાં ખોવાઈ ગયો હોય, કિંમતી હોય, આજ પછી 50,000 દીધેલો, તો ગોતા કરે ને જડે ત્યાં સુધી શું કરે, એમ કોઈ હાથ ખંખેરીને બેસી જતું નથી કે હવે જડતો નથી માટે મૂકો વાત પડતી, એમ કોઈ બેસી જાય છે? ખબર છે કે અહીંયા બેઠા બેઠા સાફ કરતા હતા હાથમાંથી પડી ગયું, સળી સાફ કરતા કરતા એમાંથી જુદો પડીને કે આટલામાં પડી ગયો, ઘરમાં ને ઘરમાં છે, બહાર ગયા નથી, હાથમાંથી પડ્યો છે, નક્કી છે, ગોતો પણ જડતો નથી, મૂકો વાત પડતી, ન જડતો હોય તો એમ કોઈ બેસી જાય છે? આ તો હીરો ને ભગવાન આત્મા ખવાયો છે, ખરી વાત એ છે કે જેટલી હીરો ખોવાયાની ચિંતા થાય છે એટલી ભગવાન આત્માની ચિંતા જીવને નથી, અને એટલી ચિંતા નથી તો તદ અનુસાર જે શોધ થવી જોઈએ એ શોધ થાય. પાછું ખોવાઈ ગયું હોય અને હીરો ખોવાઈ ગયો હોય તો સરખી ચિંતા થાય છે? કઈ નહીં, નહીં જડે તો અત્યારે ક્યાં ટાઈમ બગાડવો 5 પૈસામાં, બીજું ખર્ચો વાપરી નાખો, પણ હીરો ખોવાઈ ગયો હોય તો કોઈ મૂકી દેશે? અથવા એમ નથી કે ઘરમાં ઘરમાં છે ને ક્યાં બાર ગયો ગયો છે, ડરશે પછી નિરાશ, કદાચ ન જડે તો એ ભયથી પણ જ્યાં સુધી જો ન જડે ત્યાં સુધી બીજી પ્રવૃત્તિ હાથમાં જીવ લે, બીજી પ્રવૃત્તિ ન કરે, 50,000 હીરો ન કરતો. એમ અહીંયા અંતર શોધનો આ વિષય છે. શ્રીમદજી તો સ્પષ્ટ કહે છે આત્મસિદ્ધિમાં કે સદગુરુનો બોધ ક્યારે સુહાય, કે જ્યારે અંતર શોધ વર્તે ત્યારે. એ જિજ્ઞાસુ જીવને એમ કરીને ગાથા આવે છે, સદગુરુ બોધ સુહાય ત્યારે કે જ્યારે એને અંતર શોધ વર્તે ત્યારે. સુહાયનો અર્થ એ છે કે ત્યારે એને એમાંથી સૂઝ પડે કે આ શું કહેવા માંગે છે. અધ્યાત્મ તત્વ, પરમ હિતકારી તત્વ શું છે એને ક્યારે ખબર પડે કે પોતે એની શોધમાં અંદર ગયો હોય, પોતે શોધમાં ન હોય તો સામે શું કહે છે એ ખબર પડે, ઉપર ઉપરથી બધું ચાલી જાય, અને ત્યાં સુધી ભેદ જ્ઞાન થવાનો કોઈ અવસર નથી. એટલે અંતર સંશોધક ભાવે જ્ઞાનની જે વ્યાપ્તિ એના દ્વારા ભિન્ન જ્ઞાન જ્યાં સુધી ન ગ્રહણ થાય, રાગાદી વિકલ્પથી અને દેહાદી શરીરથી ભિન્ન જ્ઞાન જ્યાં સુધી ન ગ્રહણ થાય ત્યાં સુધી એની વ્યાપ્તિ દ્વારા એની ભિન્નતા શોધવી, એની ભિન્નતા ગ્રહણ કરવી, અંતરશોધ દ્વારા એ જ કાર્યમાં સતત લાગ્યા રહેવું, ત્યાં સુધી લાગ્યા રહેવું કે એ શોધાય નહીં ત્યાં સુધી ખાવું ભાવે નહીં કે ઊંઘો ઊંઘના સમયે ઊંઘ આવે નહીં, સુવાના સમયે ઊંઘ આવે નહીં. તો પરમાત્મા સામા બધા બોલ ચાલી ગયા છે. ઊંઘ આવે નહીં, નિર્ણય ન કરે ત્યાં સુધી ઊંઘ એને આવે નહીં. એટલે અહીંયા એ સિદ્ધાંત લીધો છે ચોથી લીટીમાં કે જે સર્વ પ્રકારના રાગથી જ્ઞાયકની ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞ સ્વભાવે આત્માને ઓળખીને આત્માને અનુભવી શકે. આ સિદ્ધાંત છે. જો ભિન્નતા ન કરી શકે, જ્ઞાનને ભિન્ન ન પાડી શકે, તો એ આત્માને ઓળખે એટલે નિર્ણય થાય અને ઓળખાણપૂર્વક અનુભવ થાય, બંનેમાંથી એક જ સ્થિતિએ પહોંચી શકે. જોકે એવો સાનુભવ ઓળખાણ કરનાર, અનુભવ સહિત ઓળખાણ કરનાર જીવો વિરલા છે, એની સંખ્યા બહુ અલ્પ હોય છે, તો પણ જેને એ જ કરવું છે એવો લક્ષ્ય છે તે સુગમપણે સરળપણે સહજપણે કરી શકે છે. જેને એ સિવાય પણ કરવું છે એ કદી નહીં કરી શકે. એ જ કરવું છે એ લક્ષ્ય સહેલું છે, બીજું પણ કરવું છે અને આ પણ સાથે સાથે કરવું છે, એક જ્ઞાનમાં બે કરવા માટે નથી. ચાર મૂળ જે
આપણે લીધા વ્યાપકતા
છે કે જ્યારે ભિન્ન જ્ઞાન અનુભવમાં આવે છે ત્યારે પ્રત્યક્ષ સ્વરૂપે છે, સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે પોતાનું, એવું એને પ્રત્યક્ષ અનુભવ આવે છે અને એમાં પોતાનું સંવેદન આવે છે, એમાં વ્યાપક ભાવે પોતે પોતાને સ્વાનુભવ પણ અનુભવે છે અને પરગુણિવાદી જ્ઞાનમાં પ્રતિભાસે પણ સ્પષ્ટ ભિન્નપણે જ પ્રતિભાસે છે. જેમ ગામના મકાનો જોવાયા તો ગામના છે બીજાના છે એમ જ જણાય છે ને. આખી એક લાઈનમાં સેંકડો મકાન દેખાય ઊભી બજારે, તો ગામનું છે ને આપણું કઈ નથી એમ જ જોવે છે. ત્યાં ભેદ જ્ઞાનનો વિકલ્પ નથી કરવો પડતો, મારા તારાનો વિકલ્પ કરવો પડતો નથી. એમ જે સ્વપણે વ્યાપક ભાવે, સ્વપણે સ્વસંવેદન ભાવે, પ્રત્યક્ષપણે પોતાને અનુભવે, એને પર માટે પર છે એમ સહેજે જણાય છે, એનો ભિન્નતાનો વિકલ્પ કરવો પડતો નથી. અને વિકલ્પ કાંઈ ભેદ જ્ઞાન નથી, જ્ઞાન ભેદ જ્ઞાન છે, વિકલ્પ કાંઈ ભેદ જ્ઞાન નથી.
જ્ઞાન ક્યાં વ્યાપ્ત થાય? જ્ઞાન ક્યાં વ્યાપ્ત થાય?
હા, જ્ઞાન ક્યાં વ્યાપે છે?
વ્યાપે છે એટલે ક્યાં જાય છે?
વ્યાપે છે એટલે વ્યાપવું એટલે પ્રસરવું, વ્યાપવું એટલે પ્રસરવું. તો જ્ઞાનની વ્યાપ્તિ તો જ્ઞાનમાં છે. જ્ઞાન સિવાય જ્ઞેયભૂત રાગમાં કે જ્ઞેયભૂત રાગના વિષયમાં ક્યાંય જ્ઞાનની વ્યાપ્તિ નથી. જેમ કે શરીરની પીડા, તો પીડામાં જ્ઞાન વ્યાપતું નથી, જ્ઞાનમાં પીડા વ્યાપતી નથી, જ્ઞાનમાં પીડાનું પ્રતિબિંબ પડે છે. આવી પીડા છે વ્યાપતું નથી, પીડાનો ભાવ જ્ઞાનમાં વ્યાપતો નથી. પીડા જેના નિમિત્તે છે એ પરમાણુ જ્ઞાનમાં વ્યાપતા નથી, જે પરમાણુ શરીરના અંગભૂત છે એ પણ જ્ઞાનમાં વ્યાપતા નથી. જ્ઞાનમાં એકલા જ્ઞાન સિવાય બીજાનું વ્યાપવું એવો કોઈ અવકાશ નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી. અનવકાશપણે જ્ઞાન જ્ઞાનમય છે. એમ જ્ઞાનની વ્યાપ્તિ ન પકડાય, તોય ન પકડાય, તો એ વ્યાપ્તિને શોધવી. એકવાર શોધમાં ઉતરે તો બીજેથી કેટલો ખસે છે એને ખબર પડે. અહીં તો શું છે, ખસતો જ નથી. પરદ્રવ્યને પરભાવ ઉપરથી પોતે ખસતો જ નથી, ખસતો નથી, એની પકડમાં રહી રહીને પ્રશ્ન કરે છે કે મારે જુદા કંઈક પડવું. એને એમ કહે છે કે એકવાર તું શોધમાં તો ઉતર, તો તું કેટલો પકડાયો છો એનો પણ તને થોડો ત્યાંથી છૂટવાનું બળ તો થશે. અફીણનો દ્રષ્ટાંત લીધો હતો કે અફીણ જે માત્રામાં અફીણનો બંધાણી લીધો હોય એની માત્રા ઘટાડે તો એને થોડુંક બળ પડે, થોડુંક એને અણગમો છે, બેચેની છે, થોડું એને શારીરિક અસ્વસ્થતા લાગ્યા કરે. અફીણના પ્રમાણમાં પૂરતું અફીણ લે તો એને આમ જાણે સુખ છે એમ લાગે કે હા બહુ સરસ છે, બહુ મજા, કાંઈ હવે તકલીફ નથી, ખાતા ખાતા લાગ્યા કરે. પણ એ મરવાનું લક્ષણ છે, ખાતા ખાતા મરી જઈશ, એક સાથે છોડીશ તો પણ મરી જઈશ. તો એને ક્રમશઃ ધીમે 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 એનો ડોઝ ઘટાડવો પડે. એ ડોઝ ઘટાડતા થોડી તકલીફ થાય, સામાન્ય તકલીફ થાય, એનાથી કઈ મૂંઝાવા જેવું નથી. પહેલાથી માનસિક તૈયારી હોય કે ભલે આવી તકલીફ થાય પણ આપણે અફીણ છોડવું છે, ધીમે ધીમે કરતા છૂટી શકશે. એમ જે રસને રુચિથી પરમા પ્રવર્તે છે અને પરભાવને એને ગૂંથી ગયા છે, ગમી ગયા છે, રુચિ ગયા છે, એનો રસ છોડતા થોડુંક અંદર યુદ્ધ ચાલે છે, દ્વંદ્વ ચાલે છે. જે અનાદિથી બેમું છે એનાથી છૂટા પડવા માટે, એની પ્રીત છોડવા માટે થોડી તકલીફ પડે તો પણ ભલે પડે, પણ ઝેર છે એમ સમજીને રાગનો રસ અને સંયોગનો રસ એ ઝેર છે એમ સમજીને માનસિક તૈયારી કરીને પ્રયત્નશીલ થવું. પ્રયત્નમાં એવા વગર કોઈ રીતે કામ થવાનું નથી. માર્ગ ચોખ્ખે ચોખ્ખો, પુરુષાર્થ સાધ્ય અને પ્રયત્ન સાધ્ય જ છે, એ સિવાય બીજો કોઈ એની અંદર મુખ્ય મુદ્દો નથી. જ્ઞાન તો જ્ઞાનમાં વ્યાપેલું જ છે, નવું વ્યાપતું નથી, કાંઈ જ્ઞાનમાં નવું વ્યાપ્તિ કરવી નથી, વ્યાપેલું નથી ને વ્યાપવું છે એમ નથી. પણ અવલોકનથી જોવું છે કે જ્ઞાન ક્યાં વ્યાપ્યું છે, જ્ઞાનની વ્યાપ્તિ ક્યાં છે, દેહમાં છે, રાગમાં છે, પીડામાં છે, શેમાં છે. તમારો એક્સિડન્ટ થયો ત્યારે એ ચર્ચા ચાલતી હતી કે જ્ઞાન ક્યાં સુધી વ્યાપ્યું છે, હાથ કપાઈ ગયો હવે જ્ઞાન ક્યાં સુધી વ્યાપ્યું છે, અહીંથી જ્ઞાન કપાણું, હાથ કપાણું તો જ્ઞાનનો કટકો થયો કે હાથનો જ થયો, જ્ઞાનમાંથી કાંઈ કપાઈ ગયું એવું નથી લાગતું. વેદનાની સત્તામાં જ્ઞાન નથી ને જ્ઞાનની સત્તામાં વેદના નથી, આ વિષય ચાલતો હતો એમ્બ્યુલન્સમાં ચર્ચાનો વિષય. તો એની વ્યાપ્તિ છે એને શોધવીની, પણ ન પકડાય તો શોધવી, શોધવાનો પ્રયત્ન કરવો, અંતર શોધમાં જાઓ, આ એનો ઉપાય છે. પ્રારંભમાં ભેદ જ્ઞાન કરવાનો આ એક ઉપાય છે. આ સિવાય બીજી રીતે ભેદ જ્ઞાનની શરૂઆત નથી થતી. ભેદ જ્ઞાન થયા વિના ઓળખાણ કે અનુભવ થાય એ તો સિદ્ધાંત બહારનો વિષય છે, તો સિદ્ધાંત સ્થાપે છે ગુરુદેવ અહીંયા આજે, એ તો નહીં બની
શકે.
એ બહુ એની પ્રેક્ટિકલ સાઈડની એ પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ છે, પ્રયોગાત્મક કાર્ય પદ્ધતિ છે, એ વિચારની કાર્ય પદ્ધતિ નથી. હું જ્ઞાયક છું ને ભિન્ન છું એમ વિચાર કરે નહીં પત્તો લાગે, એની વ્યાપ્તિથી એનું ગ્રહણ થશે. જ્ઞાનનું ગ્રહણ જ્ઞાનની વ્યાપકતાથી, જેવું ગ્રહણ થશે કે એનું વેદન પકડાશે, વેદન પકડાશે તો એમાં વેદનને કોઈની અપેક્ષા નથી, મન કે કોઈ ઇન્દ્રિયની, એની પ્રત્યક્ષતા પકડાશે. તો સીધે સીધી એની લિંક જ છે. પછી જો જ્ઞાન કોઈ જ્ઞેયમાં વ્યાપી જતું હોય તો પછી બીજા જ્ઞાનની જગ્યા ના થાય જ્ઞાનમાં. જેમ કે સાકર ખાય છે, મીઠાઈ ખાય છે, હવે મીઠાઈના રસ સાથે જ્ઞાન ભાવથી તન્મયતા કરે છે, થઈ શકતી નથી. ઐતિહાસિક ભાવે તન્મયતા અનુભવે છે. હવે જો એ મીઠાઈ સાથે એનું જ્ઞાન બેળા રસ સાથે, ગળપણના રસ સાથે, મીઠા રસ સાથે એકમેક થઈ ગયું હોય તો પછી ખારા રસની જગ્યા ન થાય ત્યાં સ્વાદ લેવાની. પણ જ્ઞાન નિર્લેપ છે, સ્વભાવે કરીને જ્ઞાન નિર્લેપ છે. જેમ જીવ નિર્લેપ છે એમ જ જ્ઞાન નિર્લેપ છે. જીવ ઉપર પણ બે મિનિટ પછી બીજો સ્વાદ મૂકો એટલે ઓછો સ્વાદ નહીં હોય, પછી બીજો સ્વાદ આવે એટલે પેલો નહીં હોય. જો એકની સાથે પકડાઈ ગયેલું હોય તો બીજો સ્વાદ આવે. એમ જ્ઞાન સ્વભાવે નિર્લેપ છે, કોઈની સાથે વ્યાપતું નથી. વ્યાપે વ્યાપકપણે અનુભવ કરવા છતાં વ્યાપતું નથી. એ સતત એને અવલોકન કરે તો સતતપણે જણાય એવું છે કે જ્ઞાન જ્ઞાનનું જ્ઞાનત્વ છોડતું નથી. જ્ઞાન જ્ઞાનનું જ્ઞાનત્વ છોડતું નથી. એમ જોતા જોતા જ્ઞાનની જ્ઞાન જાતિ પકડાય તો સ્વભાવ પકડાય. બસ જાતિ એ જ સ્વભાવ છે. જે કઈ જરૂર છે એ સ્વભાવને પકડવાની જરૂર છે. જ્ઞાનમાંથી જ્ઞાન સ્વભાવનું જો પકડવું થાય તો એ સ્વભાવ પ્રત્યક્ષ છે, સંવેદન સ્વરૂપ છે, વ્યાપકપણે પોતામાં જ જ્ઞાન રહેલું છે, ક્યાંય પોતે બહાર નથી. સર્વાંશે ભિન્નતા સમજી શકે, ઓળખી શકે અને તો એનો ભિન્ન અનુભવ થઈ શકે, એ સિવાય કોઈ રીતે ભિન્ન અનુભવ થઈ શકતો નથી. ફરી લેવી તો વિચારવાનું, રોજના ઉદયના પ્રયોગમાં પ્રયત્ન કરવો, પછી મુશ્કેલી પડે તો એની ચર્ચા કરશું. આપણે કઈ ચર્ચા કરવામાં વાંધો નથી, પણ એ પ્રયત્ન છોડવા જેવો નથી, સતત કરવા જેવો છે. અથવા શક્ય થાય જેટલો થાય એટલો, શક્ય હોય એટલો કરવા જેવો છે. એ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. જી દુઃખ છે એ જાયનું છે પણ અનુભવનું નથી. અગ્નિના હળકતા કોલસા ઉપર ભૂલથી હાથ પડે, ફડાક ઉપાડી દે, વિચાર કરે અત્યારે ઉપાડું પછી ઉપાડું, ઉપાડું કે ન ઉપાડું એવો કઈ વિચાર કરે છે, હું લાગ્યું ફટાક હાથ ઉપડી જાય છે. એમ દુઃખ લાગે તો ખસવાનો પ્રયત્ન થી આવીના દે, પણ દુઃખ નથી લાગતું. જીવને મીઠું લાગે છે, રાગ મીઠો લાગે છે. રાગ જ્યાં સુધી મીઠો ભાળ્યો છે ત્યાં સુધી દુઃખ કહેવા માત્ર છે, ખરેખર દુઃખ લાગ્યું નથી. દુઃખ તો લાગવાની ચીજ છે, સમજવાની ચીજ નથી. આપણે લોકો શું કરીએ છીએ, આ એક ભૂલ થાય છે કે જે લાગવાની ચીજ છે એને સમજવાના ખાનામાં મૂકી અને સંતોષ માની લે છે. બરાબર છે, ગુરુદેવે કીધું આપણને કે રાગ તો દુઃખરૂપ છે ને આપણે એને માનીએ છીએ, આત્મા સુખ સ્વભાવે છે આપણે એને માનીએ છીએ. પણ સુખ ને દુઃખ તો અનુભવ કરવાનો વિષય છે, વિચારવાનો ક્યાં વિષય છે? મીઠાઈ નો વિચાર કરે પેટ નો ભરાય, ખાય તો પેટ ભરાય. બહુ વખાણ કરે મીઠાઈ ના, લાડવા બહુ સારા, બરફી બહુ સારી, એથી કઈ પેટ નો ભરાય, ઉલટાની ભૂખની વેદના વધી જાય. એમ સમજવાની ચીજ નથી, સુખ દુઃખ તો અનુભવવાની ચીજ છે. રાગમાં દુઃખ છે તો રાગમાં દુઃખ છે એમ મને કાં લાગતું નથી? કાં તો મારો અનુભવ ખોટો ને કાં શ્રી ગુરુ નો ઉપદેશ ખોટો. રાગમાં દુઃખ છે એમ કહ્યું. રાગ મોજુદ છે આ જીવને, ગોતવા જવો પડે એવો નથી કારણ કે રાગ ક્યાં થાય છે. તો રાગમાં દુઃખ લાગતું નથી, કાં તો આ જીવનો અનુભવ ખોટો છે, કાં તો શ્રી ગુરુની વાત ખોટી છે. હવે એક વાત તો નક્કી કરે કે નહીં, શ્રી ગુરુ કોઈ દિવસ મૃષા વાદ કરતા નથી. મૃષા એટલે અસત્ય, શ્રી ગુરુ અસત્ય કહે નહીં. ભૂલ થાય તો મારી થાય વિચારવાનું આમ છે. ભલે મને રાગમાં દુઃખ ન લાગે અને ભલે મને રાગમાં સુખ લાગે, પણ ભૂલ થાય તો મારી થાય છે. કહેનારની ભૂલ નથી, કહેનાર મારાથી આગળ છે. આટલું તો અંતે કર્યું છે, પાકું કર્યું છે, તો પોતે શોધે કે આ ઉલટું સુલટું ક્યાં દેખાય, જે દુઃખ છે એ સુખરૂપે ક્યાં દેખાય, ક્યાં અનુભવાય, આનું કારણ શું છે, એની શોધ કરે. તો જ્ઞાન ને રાગ સાથે મીંડે, રાગ પણ અનુભવ ગોચર છે અને જ્ઞાન પણ અનુભવ ગોચર છે, બંને અનુભવમાં આવતા ભાવો છે, બંનેના અનુભવને મીંડે અંદરમાં, તો રાગ આકુલતા સ્વરૂપ છે અને જ્ઞાન નિરાકુલતા સ્વરૂપ છે એમ ભાષા વિના લાગ્યા વિના રહે નહીં. કેમ કે એમ છે એવું બનાવવું નથી, એ તો એમ છે જ, તે છે એમ જોવું છે. ઉલટું દેખાય છે, જે વિપરીત દેખાય છે એ તો મોહને લઈને દેખાય છે. જ્યાં જ્યાં મોહ ત્યાં ત્યાં વિપર્યાસ, જ્યાં જ્યાં વિપર્યાસ ત્યાં ત્યાં મોહ. રાગ દુઃખરૂપ છે, મને સુખરૂપ લાગે છે તો એ મારો મોહ છે, આમ નક્કી કરવું. અને મોહને લઈને જેવું સ્વરૂપ છે તેવું સૂજતું નથી. સ્વરૂપ તો દુઃખ દુઃખરૂપે, જ્ઞાન જ્ઞાન રૂપે સૂજવું જોઈએ, એ નથી સૂજતું. એનું શું કારણ છે કે મોહને લઈને, જેમ અંધારાને લઈને ચીજ પડી હોય તો ન દેખાય, એ મોહાંધકારને લીધે સ્વરૂપ સૂજતું નથી. જેવું છે એવું સૂજમાં એનું સૂજ આવતું નથી.
મંદ
ભાવે પ્રવર્તે તો એ પ્રયોગ કરવા માટે એને અવકાશ થાય. એકદમ તીવ્ર આવેગની અંદર તો કોઈ પ્રયોગ થઈ શકતો નથી. એટલે પહેલી જ્ઞાનીઓની આજ્ઞા એ થઈ કે તું તમામ દેહમાં મંદ રસે પ્રવર્તજે, ક્યાંય તીવ્ર રસે તો પ્રવૃત્તિ કરીશ જ નહીં. અભ્યાસ થઈ ગયો છે, પણ નુકસાન થાય તો ખચકાટ આવે કે ન આવે? જ્યાં નુકસાન થતું હોય, અશાંતિનું નુકસાન છે. શાંતિ તે લાભ છે ને અશાંતિનું નુકસાન છે. જગતમાં નુકસાન પોતાને ક્યાંય માયનું છે, યા નુકસાન થાય તો ખચકાય છે કે નથી? તું વાર્યું જોઈને પગલું ભરો, એમને એમ જોખમ કરાય નહીં, કોઈ લાભ બતાવે તો નથી. અજાણ્યો વેપાર હોય, જ્ઞાનની અંદર લાભ છે. જો વેપાર કરતા ન આવડે તો મૂડી ખોવાનું જોખમ છે, મૂડી ખોઈ બેસે તો કેવું ભારે. હું વાત બરાબર સમજી લઉં અને બિન જોખમે કાર્ય શરૂ કરું, અચકાઈ શકે નથી અચકાલ. એમ ઘૂસી જાય છે ઉદયની અંદર તીવ્ર રસથી, તો એટલી સમજણમાં એ વાત આવી કે અહીંયા નુકસાન ઘણું છે, તો ધીમે તો પડે, રસ તો મંદ પડે, રસ મંદ પડે તો પ્રયોગ કરવા માટેની શક્યતા ઊભી થશે. પ્રયોગ કરવો અશક્ય તો ત્યાં છે કે જ્યાં તીવ્ર રસે પ્રવૃત્તિ થાય છે. મંદ રસે પ્રવૃત્તિ થાય તો પ્રયોગ કરી શકાય છે. અને અહીં તો બીજું કાંઈ પ્રયોગમાં કરવું નથી, શોધવી છે. જ્ઞાનમાં જ્ઞાનની વ્યાપ્તિ છે, એમ જ્ઞાનને શોધવું છે. એકનું જ્ઞાન ગ્રહણ કરવું છે, એકનું જ્ઞાન પકડવું છે, શોધવું છે. એ તો મંદરસના કાળમાં થશે, અને શોધવા જશે તો મંદરસ થઈ જશે. ઉદય વિશેષ સાનુકૂળતા આ કાર્ય પદ્ધતિમાં એ છે કે જો જીવ કાર્યનો અંતરંગમાં પ્રારંભ કરે તો ઉદય રસ ઉલટાનો મોડો પડી જાય છે, ફિક્કો પડી જાય છે. અને પછી તો એટલો બધો મોડો પડતો જાય છે કે જે આ ફરિયાદ છે કે કંઈ થતું નથી તે ઉદયમાં તો ઘૂસી જવાય છે, એવી રીતે ફરિયાદ જ નહીં, ફરિયાદની જગ્યા જ નહીં, એવી પરિસ્થિતિ છે. પણ પ્રયત્ન કરવો જોઈએ, માત્ર સાંભળ્યા સાંભળ કરવાથી કાંઈ વળતું નથી, વાંચા વાંચ કરવાથી કાંઈ વળતું નથી. પ્રયોગ સર્વ ઉદયમાં બધાને પોતાનો ઉદય પોતાના પૂર્વ કર્મ પ્રમાણે છે. માણસને વેપાર હોય તો દુકાને જાય, ડાક્ટર હોય તો પક્ષેથી એ સવાલ છે કે જીવને કાર્ય કરવાની કેટલી દરકાર થઈ છે, એને કેટલી પોતે દરકાર કરી છે. જે કાર્યને પ્રારંભ કરીને એના ધ્યેય સુધી પહોંચતા સિદ્ધ પદની પ્રાપ્તિ છે. આદિ અનંત, અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત અને ચારે ગતિના પરિભ્રમણના, જન્મ મરણના, આશાતાના, મૂંઝવણના બધા આટલો નુકસાનથી બચે અને આટલો લાભ થાય. છતાં જો એની દરકાર નહીં તો આ જીવ સમજ્યો છે, સાંભળી નહીં સમજ્યો છે. આ પ્રશ્ન છે સામા પક્ષે ક્યાં કરી છે કે આટલા લાભ નુકસાનનો પ્રશ્ન હોય જગતમાં, તો મોટા લાભ નુકસાનનો પ્રશ્ન હોય તો આખે આખો ટીંગાઈ જાય, જાનના જોખમે પ્રવૃત્તિ કરે કરે કે નથી કરતા. એરોપ્લેન 40,000 ફૂટ ઊંચે ઉડે છે, ત્યાં પણ પડતો ફૂટ પણ આજકાલ હાથના હાથમાં હાથમાં આવે છે. હમણાં તો ઉપરાઉટ એક્સિડન્ટ થાય છે કે નહીં, જોખમે પ્રવૃત્તિ ચાલે છે કે નથી ચાલતી. જ્યાં લાભ છે ત્યાં તો ગમે તે જોખમ કરીને પ્રવૃત્તિ કરવી છે, અહીંયા લાભ જાણો છે. આ લાભ નુકસાન જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જીવ પ્રવૃત્તિ નહીં કરે, નહીં જ કરે. જીવના સ્વભાવમાં પુરુષાર્થ કરવો એનો સ્વભાવ છે, પણ ક્યાં કે જ્યાં લાભ મળે ત્યાં લાભ ના મળે ઉપેક્ષા કરે. પોતાને દરકાર નથી થતી આ પ્રયત્ન એનો અર્થ પોતે ઉપેક્ષા કરે છે. નિજ હિતની ઉપેક્ષામાં વર્તતો હોય અને નિજ હિત થાય એવી અપેક્ષા રાખે એ વાતને ક્યાં ચક્રવર્તીઓ રીતે છ ખંડને છોડીને જંગલમાં વર્ણન કરતા કે જેને લાદીઓ હીરાની હોય, જેના ઢોલિયા પલંગ હીરાના હોય, જેના થાંભલા મકાનના હીરા નાખ્યા હોય, સિમેન્ટ કોન્ક્રીટ નસલેબ ન નાખે, રોડા ન નાખવા પડે, પદમણી જેવી છન્નું છન્નું હજાર રાણીઓ જેને પથરાવું જોઈએ, એને શું જોયું, એથી કિંમતે એને એવું શું જોયું કે સહજ માત્રમાં એને નિર્મૂલ્ય સમજીને આ નાકમાંથી સીડા કાઢે એમ કાઢી નાખે છે, વાર લાગતી નથી, એવું શું ચિત્ર છે. આ વિચારમાં ગયું જ્યાં સુધી લાભ દેખાય નહીં ત્યાં સુધી જીવનો પુરુષાર્થ ઉપડે નહીં, અને લાભ દેખાય તો જીવના ઉપડતા પુરુષાર્થને કોઈ રોકી શકે નહીં. બીજો તો રોકી શકે નહીં, અનુકૂળતા પ્રતિકૂળતા તો રોકી શકે નહીં, પણ પોતે રોકી શકે નહીં. આ સ્વજન મૃત્યુ થાય પણ પોતાના દુઃખને પોતે રોકી શકે છે, રડે છે તો રડવાના ભાવને રોકી શકે છે, અર્થના પ્રસંગમાં અર્થના ભાવને કોઈ રોકી શકે છે, સહજ જ થાય છે. એમ આ સિદ્ધ પદ શું છે, સર્વજ્ઞ પદ શું છે અને એ નિર્પદ છે, એની પ્રાપ્તિ સુલભ છે, આ મનુષ્ય ભાવમાં સુગમ છે, આ બધું એને સમજાય. પ્રયત્ન ન કરે બધા, પ્રયત્ન નથી કરતો એનો અર્થ કે સમજાય છે એ વાત ખોટી છે. સમજાણો જ નથી, સમજાય તો પ્રયત્ન કર્યા વિના દેહની સ્વભાવ બહારની ચીજ છે. સમજણ માત્ર થી થઈ જાય, જ્ઞાન કારણ પડે છે, સમજણ કારણ પડે છે કે આ નુકસાન છે. તીવ્ર રસમાં ઘણો નુકસાન છે, મંદ રસમાં પ્રયત્ન કરવાનો અવકાશ છે, એ સમજણ થઈ જાય છે. એક સમજ આવે કે આમ થાય તો નુકસાન થી બચાય છે, તો સાધારણ સમજણ થી એટલે થઈ જાય છે. અને કોને ખબર છે એક સેકન્ડ પછી કયો ઉદય છે, બદલતા ઉદયો છે એમાં એક સેકન્ડ પછી કયો ઉદય છે શું ખબર પડે? એની પૂર્વ તૈયારી કઈ ઉદયમાં તૈયારી કરવી નથી. ઉદય તો પૂર્વ કર્મ અનુસાર ભલે જે આવતો હોય તે આવે, એટલે એ ચિંતાનો વિષય નથી. આજે એની ચિંતા છોડી દેવી છે. પૂર્વ કર્મ અનુસાર, કેમ કે પોતે બાંધેલા છે, ભલે ને જે આવતો હોય આવે. આપણે સાવધાન રહેવું છે કે ઉલજીને જોરથી વેદ વિજ્ઞાન તો સમ્યક દ્રષ્ટિ એમ ન કીધું અમૃતચંદ્રાચાર્ય. વેદ વિજ્ઞાન થી સમ્યક દર્શન થશે એમ ન કીધું, સિદ્ધ પદ થશે એમ કહ્યું. કેમ કે જીવને મોટો લાભ છે તો રસ ઉપજે, મોટો લાભ દેખાય તો પ્રયત્ન ઉપડે, જેટલો લાભ મોટો એટલો રસ વધારે કાર્ય, જેટલો લાભ ઓછો એટલો કાર્ય તો રસ ઘટે. સિદ્ધિ પાછી રસ લીધા પછી આવે તો પહેલાથી જાગૃતિ નથી એમ ખ્યાલ આવ્યો તો હવે પછી પહેલાથી જાગૃતિ રાખો કે આ ભૂલ થાય એમ કરી શકાય કે ન કરી શકાય. એમ ચાલતા ચાલતા ખાડો આવ્યો અને પગ અંદર પડી ગયો, પછી ખબર પડી ગઈ તો નુકસાન થઈ ગયું, પગ મછોડાઈ ગયો, તો ફરીથી એ ચાલે ત્યારે ધ્યાન રાખે. હવે પહેલેથી ધ્યાન રાખો કે ખાડો આવે ત્યારે તરીને ચાલો, અંદર પગ ન પડે એવી રીતે બાજુમાંથી. એક વખત માર ખાય, બે વખત માર ખાય, કેટલી વખત માર ખાશે? ભૂલ કરી કરીને કેટલી વાર માર ખાશે? જેને માર ખાવ જ નથી એની ભૂલ સુધરી જવાની છે, જેને જાગૃત થવું છે એની ભૂલ સુધરી જવાની છે, જેને જાગવું નથી એ ગમે તે કરે. બધા ઉપાય એના ખોટા છે, કેટલી ઉપાય સાચો ઉપાડે છે એમ પ્રત્યક્ષ ખ્યાલમાં આવે એવો વિષય છે. તો પણ એનો સીધો અર્થ એવી રીતે ગ્રહણ કરવાનો છે કે એ વેગલામાં મારો નંબર હવો એમ સીધો અર્થ ગ્રહણ કરવાનો. ભલે કોક હોય તો એ કોક માં હું હોવો જોઈએ, હું બાદ માં. એટલે એને પહેલાથી હોશ અને ઉત્સાહ હોવો જોઈએ. સ્વકાર્યનો ઉત્સાહ એવો ઉલ્લાસિત જીવવાનો સ્વાનુભૂતિ થી બહાર છે તેમ પુણ્ય ભાવો પણ બહાર જ રહે છે. શું કે છે? પાપના ભાવ હોય કે પુણ્યના ભાવ હોય, સ્વાનુભૂતિ થી એ બહાર રહે છે. સ્વાનુભૂતિમાં એનો પ્રવેશ ક્યારેય નથી. અને તું અનુભૂતિ સ્વરૂપ જ ભગવાન આત્મા છો. સત્તર આચાર્ય મહારાજે એ અનુભૂતિ અનંત કરુણાનો વિષય છે. સર્વ આભાર ગોપાળને એમ કહ્યું કે અરે જીવો, આ તારો આત્મા જ અનુભૂતિ સ્વરૂપ છે, તમારો આત્મા જ અનુભૂતિ સ્વરૂપ છે. સ્વાનુભૂતિની બાળકોને પાપના ભાવ છે, અંદર ઘૂસી ગયેલા નથી. તેમાં પ્રવેશતા નથી અને તેથી તેમને અભૂતાર્થ કહ્યા છે. ભૂત એટલે હોવું, ભૂભાવ હોવું થવું, ભૂધાતુ છે. અભૂતાર્થ એટલે નહીં હોવા પુણ્યને પાપના પરિણામો, પુણ્યને પાપના પરિણામોમાં ભૂતાર્થ છે, પણ સ્વાનુભૂતિમાં અભૂતાર્થ છે. સ્વાનુભૂતિમાં એની યાદી નથી, માટે એને અભૂતાર્થ કહ્યા છે. અભૂતાર્થ કહ્યા છે એટલે તારામાં નથી એમ કહેવું છે. તારા રૂપે નથી, તારામાં નથી. તારામાં રહ્યા નથી અને તારા થઈને રહ્યા નથી. સ્વતંત્રપણે આવ્યા છે, એના કારણે સ્વતંત્રપણે એના કારણે જ તારા સ્વરૂપે, તારા શરીર તારા સ્વરૂપે થઈને રહ્યું નથી. એમ રાગાદી ભાવો પુણ્યપાપના પરિણામ પણ તારા સ્વરૂપમાં નથી અને તારા સ્વરૂપ રૂપે થયા પણ નથી. તું જ્ઞાન સ્વરૂપે આત્મા એનાથી ભિન્ન ભિન્ન છે. પુણ્યપાપ રહીત નિઃશુદ્ધ આત્માની ભૂતાર્થ વિનાયક સ્વભાવની અંતરમાં દ્રષ્ટિ થતા સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. જે સમ્યક અનુભૂતિ છે પોતાની સ્વ અનુભૂતિ, એ અંતરદ્રષ્ટિ થતા પ્રગટ થાય છે. અંતરમાં જ્ઞાયક સ્વભાવ છે, અંતરતત્વ સ્વરૂપ. ભૂતાર્થ એટલે છતો પદાર્થ છે, છતો પદાર્થ છે એટલે નિરાવરણ પદાર્થ છે. નિરાવરણ છે એટલે સહજ પ્રત્યક્ષ છે, સરળ પ્રત્યક્ષ છે, એમની અનંત પ્રત્યક્ષ છે. એવું જે વિનાયક સ્વભાવ, તેની અંતરદૃષ્ટિ એટલે એમાં હું પણ હું, શ્રદ્ધાની વ્યાપી વ્યાપકતાથી થતા પોતાનો સ્વાનુભવ થાય છે. કે જે સ્વાનુભવમાં પુણ્ય પાપના પરિણામનું રહિત પણ હોય છે. પુણ્ય પાપ રહીત સ્વાનુભૂતિ કેવી છે? કે પુણ્ય પાપ રહીત નિઃશુદ્ધ આત્માની પ્રગટ અનુભૂતિ છે. કે જે ભૂતાર્થ જ્ઞાયક સ્વભાવને અંતરમાં દ્રષ્ટિ થતા જ ઉત્પન્ન થાય છે, બીજી કોઈ રીતે થતું નથી. એટલે અહીંયા એમ કીધું કે જ્ઞાન સ્વલક્ષે સ્વરૂપમાં પોતાપણું જાણે ત્યારે ઊંધી શ્રદ્ધા પલટો ખાઈને સ્વરૂપમાં સ્થિર થાય, સ્વરૂપને શ્રદ્ધે, ત્યારે અભેદ સ્વસંવેદન પ્રગટ થાય. ત્યાં સુધી પ્રથમ નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટ થતું, એટલે એ કાળની અંદર શ્રદ્ધા જ્ઞાનનું એક કાળમાં એક સાથે પરિણમન આવે છે. અને તે શૂન્ય દર્શન અને શૂન્ય જ્ઞાન એવા પરિણમનને શ્રદ્ધા અપેક્ષાએ શૂન્ય દર્શન કહે છે, અને જ્ઞાન અપેક્ષાએ તેને શૂન્ય જ્ઞાન કહેવામાં આવે છે. એક જ પર્યાયના બે ભિન્ન ભિન્ન ગુણ બે નામ છે, અને એવા અનંત ગુણો હોવાથી એના ગમે એકા નામ જે વચન ગોચર હોય તે કહી શકાય. શરૂઆતમાં બોલની અંદર જ્ઞાનનો વિષય લીધો છે, અને ત્યાર પછી જ્ઞાનના ફળ સ્વરૂપે પ્રથમ જે આત્મલાભ થાય છે તે શૂન્ય દર્શન શૂન્ય જ્ઞાન રૂપે આત્મલાભ થાય છે કહેવાની જરૂર નથી. કે ત્યાં આત્માનો આનંદ પણ પ્રગટે છે, આનંદનો પણ લાભ થાય છે. સિદ્ધ દશામાં સિદ્ધ પરમાત્માને જે પરમાનંદનો અનુભવ છે એ આનંદનો સેમ્પલ પહેલો રહેલો આનંદને ચાખ્યો, એની એક આત્માના આનંદમય આત્માનું એક જબરજસ્ત આકર્ષણ જન્મ પામે છે, અને એ આકર્ષણ માંથી ભાવના ઉત્પન્ન થાય છે. હવે પછીની અનંત કાળાવલી આવા આત્માનંદના ભોગવટામાં જ વહો, બીજી કોઈ રીતે મારો કાળ પસાર થાક નહીં. આ વચન મૂળમાં તો છે, નિયમ સારી છે. ટીકા કરતા કરતા પદ્મ પ્રભાવી દેવા જેવા સૂત્ર કરતા આચાર્ય મહારાજ ને તો ભાવના રૂપે છે. ટીકાકાર આચાર્ય પણ પ્રબળ થયા છે. એટલે એ સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, આત્માના આનંદ નો અનુભવ કહો, એ બધું એક જ દશામાં છે. અને એ દશા પછી પામે છે, એ ભેદજ્ઞાનનું જ ફળ છે એમ કહેવામાં આવે
છે.
એટલે નવદર્શમાં તો સમજણ થી આવે, અને ભેદ જ્ઞાન નો પ્રયત્ન કરે તો ઓર મંદરસ માં આવે એમ કેવું છે. બસ સુધી શું જોઈએ, આગળ વધતો જ હશે, પછી પ્રયત્ન કરશે તો આગળ વધતો જ હશે. સમજણ થી મંદરસ ની ભૂમિકામાં પ્રયત્ન શરૂ કરે તો ઓર મંદરસ થઈ જશે. પછી બીજું કારણ તો ગણે શું જોયું, બીજા કારણ આવશ્યકતા નથી. અને ઉપાય તો આ ભેદ જ્ઞાન જ છે, બીજો તો કોઈ ઉપાય નથી. બીજા ઉપાય ને શોધવાના જવાના જવું જ વ્યર્થ છે. અનંત અનુભવે મહાત્મા હોય અનુભવ સિદ્ધ વાત કરી ગયા, આ તો વગર મહેનતે દાખલો આપે છે પણ જવાબ સહિત આપે છે. કાલ મેળવી દીધે તારો દાખલો સાચો છે કે સુગરતા કરી દીધી છે. જગત ના જીવોને નક્કી કરવું પડે છે ત્યાંનો ખરેખર માર્ગ સાચો રહ્યો. જગતમાં તો બધા પોતપોતાની વાત કરે છે, સાચો માર્ગ શું, કોને ખબર સાચો માર્ગ શું હશે. આપણે તો એટલા પુણ્ય લઈને આવ્યા છીએ, નસીબ લઈને આવ્યા છે કે સિદ્ધ સાધવા માર્ગ આ છે એમ કહેવામાં આવે. છતાં પ્રતિતિ ન હોય તો ન થતી હોય તો કોઈ પણ સામે વાત આવે એની સાથે તુલના કરી લેવી, કરી જોજો વચનની તુલના, શોધી જોજો જેને સિદ્ધાંત, શોધી જોજો જેને સિદ્ધાંત, શોધ કરજો જેને સિદ્ધાંત, શોધ કરજો કે ઉત્કૃષ્ટ છે કે નહીં બીજા કરતા. તો કહેવાની જરૂર નહીં પડે કે બીજા કરતા ઉત્કૃષ્ટ છે. જગતના કોઈ પણ સાહિત્યને લાવો, કોઈ પણ વાતને લાવો, એની ઉત્કૃષ્ટતા એટલી બધી ઉચ્ચ કોટીની છે, બીજા બધા ઘણા દૂર રહી જાય છે. એટલે તેને કપાઈ જાય છે કે આ જ માર્ગ છે, બીજો માર્ગ નથી. એટલે બીજાનું કોઈ બીજો વિચાર કરવાની કોઈ જરૂર નથી. જે કહેવાય છે એ વાત ઉપર કામે લાગી દેવાની જરૂર છે. બરોબર, ખરી વાત એ છે.
વાણી દેવ જીમંત્ર કરો.